પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 290-293 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 36.
વસ્તુ સ્વરૂપ સમજીને ત્યાંથી હું તો જ્ઞાયક છું એવી લગ્ન લગાડે તો જ્ઞાયકની સાથે તદાકારતા થાય. શુદ્ધાત્મામાં તન્મયતા કરવી એટલે શુદ્ધો ઉપયોગ કરવો છે. તન્મયતા કહો, તદાકારતા કહો, એકાગ્રતા કહો, શુદ્ધો ઉપયોગ કહો, તે શુદ્ધો ઉપયોગ જેને થાય છે તેને જ્ઞાયક સ્વભાવની લગ્ની લાગે છે તો થાય છે એમ કહેવું છે. એવી લગ્ની લગાડે તો એમ કહ્યું ને, એટલે જે કોઈ જીવ જેને જ્ઞાયક સ્વભાવની ઓળખાણ થાય અને એ જ્ઞાયકની લગ્ની લાગે અંદરમાં, એટલે એ સિવાય બીજો કોઈ વિષય જેને વિચારમાં કે નિર્વિચારમાં રહેતો નથી એને શુદ્ધો ઉપયોગ રૂપ એકાગ્રતા થાય છે અને તે લગ્ની એની પરંપરા લીધી છે. પાંચ ઉપરથી લઈએ તો કે શુદ્ધો ઉપયોગનું કારણ જ્ઞાયકની લગ્ની છે અને જ્ઞાયકની લગ્ની વસ્તુ સ્વરૂપના સમજણ અનુસાર છે, આમ એનું કારણકારીની પરંપરા છે. અથવા કોઈ પણ જીવને શુદ્ધોપયોગ થાય છે, શુદ્ધોપયોગ થાય છે પ્રથમ ત્યારે સમ્યક દર્શન થાય છે, તે જીવ તે પહેલાની અવસ્થામાં જ્ઞાયકની લગ્નિમાં આવેલો હોય છે અને એ જ્ઞાયકની લગ્નિ વસ્તુ સ્વરૂપના સમજણ અનુસાર હોય છે. અથવા જેણે ભિન્ન જ્ઞાયક આત્માની સમજણને વારંવાર એ સમજણનો ઉપયોગ કર્યો છે અને તે દ્વારા જેણે જ્ઞાયક છું એવી ઓળખાણ કરી છે, એવી લગ્ની લગાડી છે, તે જીવને શુદ્ધોપયોગ રૂપ એકાગ્રતા થાય છે. એટલી એની અંદર ગંભીરતા છે. બહુ કિંમતી વિષય છે, કેમ કે આત્મામાં સ્થિર રહેવા જેવું છે. એ વાત ને એ વિષય તો નિર્વિવાદ છે, પણ કેમ સ્થિર રહેવું, કઈ રીતે સ્થિર રહેવાય, શું કરતા સ્થિર રહેવાય થવાય, એ વિષય અજાણ્યો છે. જીવને બે જ નીતિમાં કેટલી વાત લઈ લીધી છે, 291. જિનેન્દ્ર મંદિર, જિનેન્દ્ર પ્રતિમા મંગળ સ્વરૂપ છે, બાહ્ય નિમિત્તમાં આટલી વાત લીધી છે. જિનેન્દ્ર મંદિર અને જિનેન્દ્ર પ્રતિમા મંગળ સ્વરૂપ છે તો પછી સમોસરણમાં બિરાજમાન સાક્ષાત જિનેન્દ્ર ભગવાનના મહિમાની અને તેમના મંગળપણાની તો શ્રીવાદ આ લઈ જવું છે. બારમાં જિનેન્દ્ર મંદિર અને જિનેન્દ્ર પ્રતિમા પણ મંગળ સ્વરૂપ છે. અથવા જગતમાં જેટલા કોઈ ધર્મસ્થાન છે એને શાસ્ત્ર પરિભાષામાં આયતન કહેવામાં આવે છે. ધર્મના આયતન કયા છે? જિનેન્દ્ર પ્રતિમા, જિનેન્દ્ર મંદિર, જિન શાસ્ત્ર અને નિર્ગ્રંથ ગૃહ. દિગંબર મુનિરાજ છે એ દેવ ગુરુ અને શાસ્ત્ર એને ધર્મના આયતન વ્યવહારે કહેવામાં આવ્યા છે. આયતન એટલે સ્થાન. જ્યાં ધર્મ રહ્યો છે તે સ્થાનને ધર્મના આયતન કહેવામાં આવે છે. અને તે સિવાયના તમામ સ્થાન અનાયતન છે. આયતન નથી પણ અનાયતન છે. સત્વાર સૂત્રમાં તો એ વિષય આવે છે કે જીન પ્રતિમા છે એ ગૌણપણે સમ્યક દર્શનનું કારણ છે. કારણ છે તે નિમિત્ત છે એમ લેવું છે. જે વિતરાગી જીનબિંબ વિતરાગ દ્રષ્ટિ ઉપજવાનું નિમિત્ત થાય છે. સમ્યક દ્રષ્ટિ એટલે વિતરાગ દ્રષ્ટિ. વિતરાગ દ્રષ્ટિ ઉપજવાનું જે નિમિત્ત થાય છે એવા જીન બિંબને, જીન પ્રતિમાને ધર્મનું આયતન કહેવામાં આવે છે. અને તેથી તે મંગળ સ્વરૂપ છે એવું કોઈ સ્થાન જગતમાં એ સિવાયનું મંગળ સ્વરૂપ નથી. વિશ્વમાં ધર્મ અને સંપ્રદાય તો અનેક છે અને પોતપોતાના ધર્મના સ્થાન પણ દરેકે આપેલા હોય છે. પણ નિર્દોષતા અને વિતરાગતાના દ્રષ્ટિકોણથી એને વિચારવામાં આવે, તટસ્થપણે એને જોવામાં આવે તો નિર્દોષતા અને વિતરાગતા જીનબિંબમાં છે. જેને લઈને જિનાયન, જિનાલય અથવા જીન મંદિર છે, જીન બિંબને લઈને છે ને. એ તત્વા સૂત્રમાંથી કુમારસ્વામી એ સૂત્રમાં સ્થાપ્યું છે. ગૌણપણે એ આત્મદ્રષ્ટિ થવાનું કારણ છે. કેમ કે જીવા જિનેન્દ્ર ભગવાન સ્વરૂપમાં સંપૂર્ણપણે પરિપૂર્ણપણે અંતર્મુખ થઈને બિરાજમાન છે. તેઓ આ આત્મ સ્વભાવ અંદરમાં ચૈતન મૂર્તિ છે. જેવી જિનેન્દ્રની મૂર્તિ છે એવી જ અંદરમાં આત્માની અંતર્મુખ સ્વભાવ સ્વરૂપ એ અંતર્મુખ પ્રગટ છે. અહીંયા અંતર્મુખ સ્વભાવ સ્વરૂપ એવી ચૈતન મૂર્તિ આત્મા છે. એનું ભાન થવામાં એ પ્રત્યક્ષ નિમિત્ત જોઈને એને મંગળ સ્વરૂપ કહેવામાં આવ્યા. અથવા ધર્મી જીવનું જે ધ્યેય છે આવા પરિપૂર્ણ વિતરાગ થવાનું જે ધર્મીનું ધ્યેય છે એવા આદર્શની એક મૂર્ત સ્થાપના જેમાં રહેલી છે. મૂર્તિમંત સ્થાપના કરવામાં આવી છે તે અપેક્ષાએ એને મંગળ કહેવામાં આવે. એ તો હજી સ્થાપના નિક્ષેપમાં આટલો ભાવ લીધો છે અને આટલું રહસ્ય ભર્યું છે તો પછી સમવસરણમાં સાક્ષાત બિરાજમાન હોય એવા જિનેન્દ્ર ભગવાન તેમના મહિમાની અને મંગળપણાની તો શું વાત કરવી. જેમ શુદ્ધાત્માનો મહિમા સમ્યક દ્રષ્ટિના અંતરમાં સમાતો નથી, ભાગચંદજી પર લીધું છે ને, ઘટ અંતર ન સમાવે એવું જિનેન્દ્ર ભગવાન વર્તમાન વિહરમાન જિનેન્દ્ર ભગવાન હોય વર્તમાનમાં, તો એ જિનેન્દ્રની ભક્તિ ભક્તોને એના અંતરમાં સમાતી નથી, એટલી ભક્તિનો પ્રવાહ આવે છે. એ તો અહીંયા વિહરમાન નથી એટલે એમના પ્રત્યેની ભક્તિ કેવી હોય એવા જીવો પણ એ પ્રવૃત્તિ સહિત વિદ્યમાન જોવામાં આવતા નથી. પણ બેનશ્રીના વચનોની વિશિષ્ટતા એ છે કે એમને ગતભવમાં જ વિહરમાન જિનેન્દ્રનો પ્રત્યક્ષ શ્રવણ આદિથી પરિચય દર્શન ભક્તિ જે કાંઈ કરી છે બહુ લાંબા ભાવનું છેટું નથી પડ્યું, માત્ર ગત ભાવનું છેટું, એક જ ભાવનું. એટલે કે પોણસો સો વર્ષ સ્મૃતિમાં માત્ર પાછળ જાય, પોણસો સો વર્ષનું તો આજે આયુષ છે લોકોને, અને એની સ્મૃતિ તો જેમ બાળપણની સ્મૃતિ હોય એમ થઈ શકે, એટલા જ પાછળ સ્મૃતિમાં જાય. એટલે સાક્ષાત બિરાજમાન સિમંદર ભગવાન એમને જોવામાં આ રીતે સમોસરણ હતું. આ રીતે સમોસરણમાં ભક્તિ કરતા હતા, શ્રવણ કરતા હતા, એ બધું તાદ્રશ ચિતાર આવે સ્મરણમાં. ત્યાંથી એમણે લીધું છે. અહીંયા તો જૈનના સંપ્રદાયમાં ત્રણ ફિરકા છે મુખ્ય, પછી પેટા વિભાગને એક બાજુ મૂકો, ત્રણ ફિરકા મુખ્ય છે. એમણે કહ્યું કે ના, ત્યાં તો એકલો એક જ સંપ્રદાય ત્યાં જૈનના નામે કોઈ બીજો ચાલતો નથી. વિતરાગ દેવ છે, જેવી વિતરાગ પ્રતિમાને શૃંગાર રહીત વિતરાગી ભાવે સ્થાપના કરવામાં આવી છે એવા જ વિતરાગ દેવ સમોસરણમાં બિરાજે છે. જેવા નિર્ગ્રંથ દિગંબર મુનિઓનું શાસ્ત્રમાં વર્ણન આવે છે એવા જ મુનિઓ ત્યાં છે. અને કુંદકુંદાચાર્યાદી જે શાસ્ત્રો રીતા એવા જ ધર્મસૂત્રો અને ધર્મના સિદ્ધાંતો છે. ત્યાં બીજી કોઈ ગડબડ છે? અહીંયા તો આ પંચમ કાળ શરૂ થયો પછી આ બધી ગડબડ થઈ છે. કહે છે કે એમના મહિમાની અને મંગળપણાની તો શી વાત. સુરેન્દ્રો પણ ભગવાનના ગુણોનો મહિમા વર્ણવી શકતા નથી. દેવોના જે ઇન્દ્રો છે, જે વૈકરીકપણે વિકલ્પ અનુસાર હજારો શરીરને, હજારો મુખને, હજારો જીભથી વર્ણન કરવા ચાહે તો કહી શકે, તો પણ એ કઈ હું એમનો એમનો મહિમા પૂરો કરી શકે હું નથી. કોઈ અતિશયોક્તિની ઉપમા નથી, વસ્તુની સ્થિતિ જે છે. પણ આયા નથી એટલે જીવોને એની કલ્પના આવવી પણ દુષ્કર છે, દુર્લભ છે. પણ એ કહે છે એવું અક્ષરે અક્ષરે એવું છે, કિંચિત માત્ર એમાં અતિશયોક્તિ ને કલ્પના ભેળવતા નથી. અને સમ્યક જ્ઞાનનો એવો પ્રભાવ છે, જીવને સમ્યક જ્ઞાન વર્તે એ સમ્યક જ્ઞાની જીવના પરિણમનમાં પ્રભાવ, એટલે પરિણમનમાં જ એમ છે કે જેવું જ્ઞાનમાં આવે તેવું કહે, એથી ન ઓછું કહે ન એથી વધુ કહે. કેમ કે જેમ છે તેમ જાણવાનો તે જ્ઞાનનો સ્વભાવ છે. તદનુસાર વાણીનો પણ એવો જ નિમિત્ત નૈમિતિ શબ્દ છે. જ્ઞાન અનુસાર સમજણ અનુસાર વાણી હોવાથી એમ જ આવે છે. તીર્થંકર ભગવાનના શરીરની આસપાસ તેજોમય એક મંડળ હોય છે, ગોળાકાર હોય છે, એને ભામંડળ કહે છે. આપણે અહીંયા લગાડે છે ને, એ તો મસ્તક પૂરતું જ લગાડે છે. આપણે પ્રતિમાને લગાડીએ છીએ તો ફક્ત અહીંથી શરૂ થાય, મસ્તક સરખું જ હોય, પણ ખરેખર ભામંડળ એવડું નથી હોતું. ત્યારે પ્રગટ વિહરમાન તીર્થંકર હોય છે, ખડગાસને હોય કે પદ્માસને હોય, જેટલો શરીરનો આકાર હોય છે એટલું આખું ભામંડળ હોય છે. આટલું નથી હોતું, આખું જ હોય છે. પોતે વિહાર કરે તો પણ એ ભામંડળ સાથે ને સાથે હોય છે. કેમ કે એ શરીરમાંથી જાણે તે નીકળે છે એવો પ્રકાર છે, એટલે એ સાથે ને સાથે હોય છે. અને એ એટલું તેજસ્વી હોય છે આખા શરીર ફરતું, પગથી માથા સુધી ગોળાકારે, કે જાણે કોઈ સૂર્ય ચાલ્યો, ગોળ સૂર્ય હોય છે, ગોળ જ હોય છે. ઊભા હોય તો લંબગોળ નથી હોતો, ગોળ જ હોય છે. અને જેટલા જેવડું શરીર હોય એટલું. ઋષભદેવ ભગવાનને 500 ધનુષની કાયા હતી, એવડું મોટું ભામંડળ, 500 ધનુષથી મોટું. અને ભગવાન મહાવીર સ્વામીને 7-8 શરીર હતું, તો એવડું ભામંડળ હોય શરીર પ્રમાણમાં. પણ એક સૂર્ય ચાલતો હોય એવું લાગે, વિહાર કરે ત્યારે આકાશમાં જેમ સૂર્યની ગતિ દેખાય, એવું સૂર્યની જેવું લાગે. એ જો મય છે ને, એટલે ઉદ્ગળનું તેજ છે, રચકણનું. એ તેજ એટલું હોય છે કે સૂર્યનું તેજ ત્યાં દેખાતું નથી, ફીકું પડે એટલે ત્યાં દેખાતું નથી. એટલે સમોસરણમાં જે બિરાજમાન હોય છે એને અત્યારે રાત છે કે દિવસ છે દેખાતું નથી. રાત દિવસનો ત્યાં વિભાગ નથી. જ્યાં જ્યાં ભગવાન વિતરે છે ત્યાં રાત દિવસનો જાણે વિભાગ. એ તો હજી બહારનો પુણ્યાશ્રિત વૈભવ છે, સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ છે ને, તીર્થંકર પ્રકૃતિ સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ છે. કે જેમાં દેવના ઇન્દ્ર પણ આવીને એમને નમન કરે છે, એમની ભક્તિ કરે છે, પુણ્યવંત છે, છતાં એમની પાસે પુણ્યહીન જેવા દેખાય દેવો પણ, દેવના ઇન્દ્રો પણ. તો એમના આત્માના મહિમાને શી વાત. એ નરેન્દ્રો અને દેવેન્દ્રો ભક્તિ કરે છે કે મુનિઓ ભક્તિ કરે છે, મહામુનિઓ હોય છે ભક્તિ કરે છે. એ કોઈ શરીરને જોઈને ભક્તિ કરે છે કે પુણ્યના પ્રભાવને જોઈને ભક્તિ કરે છે એમ નથી, પણ ભગવાનના સ્વરૂપની ભક્તિ છે. અને ખરેખરી સ્તુતિ ભક્તિ એટલે ગુણાનુવાદ છે એમના. એ ગુણોનો મહિમા અહીંયા એમ જ લીધું છે, ભગવાનના ગુણોનો મહિમા એમ કહેવાય. એટલો ને એવો છે કે સુરેન્દ્રો પણ વર્ણવી શકતા નથી. તો બીજા છદ્મસ્થ જીવો શું વર્ણવી શકે. અનુમાન કરાવે છે કે બીજા છદ્મસ્થ જીવો એમનું શું વર્ણન કરે, એમનું વર્ણન બહુ અલ્પ થાય છે. જે કાંઈ અલ્પ વર્ણન કરવામાં આવે છે એ તો ઘણું અલ્પ થાય છે. 291 માં ભક્તિ લીધી છે અને તે ગુણ પ્રધાન ભક્તિ પણ ગુણ પ્રધાન અમારા ભગવાન છે માટે ભક્તિ કરીએ એમ નથી પણ એમનામાં ગુણ પ્રત્યા છે સંપૂર્ણ નિર્દોષતા પ્રત્યે છે અને એ ગુણના ભક્તિ કરનાર જેવો એવા એવી ગુણ પ્રાપ્તિના ચાહક હોવાથી એ રીતે એમનો મહિમા કરે છે એ મહિમાને ભક્તિ કરવામાં આવે છે સમંત ભદ્રાચાર્ય છે ને મંદે તદગુણ લબ્ધ એ એવો શબ્દ કરી છે એમાં એ વાત લીધી છે કે આ રીતે આપનો મહિમાને સ્તુતિ કરીએ છીએ જિનેન્દ્ર ભગવાનને ઉદ્દેશીને કહે છે કે આપનો મહિમાને આપની ભક્તિ કરીએ છીએ શા માટે કરીએ છીએ કે વંદે તદગુણ લબ્ધ એવા જે આપના ગુણો છે એવા ગુણો અમારામાં પણ લાભ થાય અને એવા ગુણોનો પ્રાપ્તિ થાય એટલા માટે વંદન કરીએ છીએ કોઈ પુંજ બાંધવા માટે ભક્તિ કરતા નથી મંદિર આવે ને પૂજા કરે ને દર્શન કરે અને ધંધો વેપાર ને દુકાનમાં બરકત રહે એ પ્રકાર આ ધર્મમાં છે જે જીવોને જગતના જીવોને સંયોગ અને પુણ્ય એનું ધ્યેય હોય છે ત્યાંથી સુખ મળવાનો એને ભ્રમ છે એને તો સાચું માન્યું છે તેથી કોઈ પણ ધર્મના પરિણામમાં પણ એને જ ઈચ્છે આવું સહજ થઈ જાય છે કેમ કે એને ત્યાં સુખ માન્યું છે ને એવું સુખ એને જોઈએ છે અને સર્વ જગતના અન્ય સંપ્રદાયના સામાન્ય પ્રાણીઓની પણ એ જ પરિસ્થિતિ જોવામાં આવે છે તો પછી એમાં ને આમાં ફેર શું રહ્યો મેલડીને માનનાર આપણે એમ જ કહે છે એમ જ માને છે તો તને પણ મેલડીનો જ વગાડ છે બીજું કાંઈ અમારે તો ખરેખર તો એ જળ સંયોગોમાંથી સુખ રહિત સંયોગોમાંથી સુખ મેળવવાની ભ્રમણા એ જ મેલડીનો વળગાડ છે આ નથી માણસ કહેતા મેલડી વળગી છે મેલડી એટલે મલિન આત્મા મલિન આત્મા તરીકે એને લેવામાં આવે છે એ મિથ્યા છે એ જ મેલડી છે એ રીતે અહીંયા ગુણની પ્રધાનતાથી ભગવાનનો મહિમા કર્યો છે જિનેન્દ્રના મહિમાનો આ બોલ છે બધી વાતો આવે છે તત્વજ્ઞાનની ઊંચામાં ઊંચીથી માંડીને વ્યવહાર ભક્તિ અંદરના નિશ્ચય જ્ઞાન પૂર્વક કેવી હોય સ્વરૂપ છે એના આધારે આ વાત છે અંદરથી બસો 92 જે વખતે જ્ઞાનીની પરિણતિ બહાર દેખાય તે જ વખતે તેને જ્ઞાયક જુદો વર્તે છે શું કહે છે કે છદમસ્ત જ્ઞાની વ્યવહારમાં ઊભા છે ત્યારે પૂર્વકર્મના ઉદય અનુસાર તેમને બાહ્ય પરિણામ અને પ્રવૃત્તિ જોવામાં આવે છે. એવી જે બહારમાં દેખાતી જ્ઞાનીની પરિણતિ જ્યારે ચાલુ છે ત્યારે જ તે જ વખતે પછી એનો જ્ઞાયકનો વિચાર કરે છે અને ભૂલી ગયા હતા એને સંભાળે છે એમ છે. અંદરના ભગવાનને એક સમય પણ ભૂલતા નથી એમ કેમ છે. તે જ વખતે તેને જ્ઞાયક એટલે પોતાનો આત્મ સ્વભાવ જુદો વર્તે છે, જુદો પીડ્યો છે એમને, પણ જુદો અનુભૂતિમાં પરિણતિમાં વર્તે છે એમ કહેવામાં આવે છે. જ્ઞાયક પરિણતિ પણ વર્તે છે અને બાહ્ય પરિણતિ પણ વર્તે છે. એક સમયના પરિણામમાં બે ભાગ પડીને પરિણામ વર્તે છે એમ કહેવું છે. બારમાં એ દેખાતું પરિણામ નથી તેથી એને અહીંયા બતાવવામાં આવે છે, કેમ કે બારમાં તો ઇન્દ્રિય જ્ઞાન ગોચર બીજા જીવોને મનવચન કાયાની પ્રવૃત્તિ અને મનવચન કાયાની પ્રવૃત્તિને અનુસરતા જીવના પરિણામ પરિણતિ એટલો જ ખ્યાલ આવી શકે, એ સિવાય બીજો ખ્યાલ આવતો નથી. જુદું છે, તદ્દન જુદું છે, ઉલટું સુલટું છે. બહિરંગ છે એમાં રાગાંશ છે, પરિણામના બહારના અંગમાં રાગાંશ છે અને એ રાગાંશનો સંબંધ પૂર્વકર્મના ઉદય અનુસાર જે તે નિમિત્તો સાથે છે, શુભ ઉપયોગ કે અશુભ ઉપયોગ. તે જ વખતે જ્ઞાનીને જ્ઞાયક જુદો વર્તે છે અને જુદો વર્તે છે એટલે જ્ઞાની જ્ઞાયકમાં અધિકપણે જુદા પડે છે. હવે શું રહ્યું, જો એ છે તો અધિકપણું શેમાં છે, ક્યાં મુખ્યતા છે, ક્યાં જોર છે, એટલું જોવું જોઈએ. જેમ કોઈને પાડોશી સાથે ઘણી મિત્રતા હોય, પાડોશીના ઘરે જતો આવતો હોય પણ તે પાડોશીને પોતાનો માની નથી લેતો, તેમ પાડોશીનું ઘર પાડોશીનો પરિવાર સંબંધ ભલે ઘણો ગાઢ હોય તો પણ પારખું એટલું પારખું, એમાં કોઈ ફેર પડતો નથી. જ્ઞાનીના પરિણામ સાથે લેવું છે ને, ઘણો રાગ હોય એમ કહે કે અમારે તો ભાઈઓથી વધારે છે, અમારે તો સગાઓથી પણ વધારે છે, છતાં પોતાનું એટલું પોતાનું ને પારખું એટલું પારખું. એમાં કઈ કોઈની માલિકી કોઈની માલિકીમાં થઈ શકતી નથી અને તેથી તે પ્રકારના પરિણામ તે પ્રકારની મર્યાદામાં જ રહે છે અને પોતા સંબંધીનો અને પોતાના નથી એવા પડોશમાં રહેતા જેટલા કોઈ પ્રકાર છે તમામ સંબંધમાં એ ભાન ભૂલાતું નથી કે ખરેખર હું આનો માલિક નથી, એટલું ભાન ભૂલાતું નથી. તેમ જ્ઞાનીને વિભાવમાં કદી એકત્વ પરિણમન થતું નથી. તેમ જ્ઞાનીને વિભાવ પરિણામ અંશ તેની અવસ્થામાં વર્તતો હોવા છતાં એમ કે છે કદી એકતો પરિણમન થતું નથી. હું આ વિભાવ રૂપે થયો છું એવા ભ્રમ સહિત હું જ વિભાવ રૂપ છું એવો એમને અનુભવ થતો નથી. પરિણામ અંશ હોવા છતાં એવો અનુભવ થતો નથી. માણસને સૂજા ચડે, દુબળા માણસને સૂજા ચડે. સામાન્ય રીતે દુબળા માણસને ઈચ્છે છે કે શરીર પુષ્ટ હોય તો સારું. હવે એને સૂજા ચડે ત્યારે એમ નથી ગણતો કે હવે આમ નામ રહે તો સારું. રૂપ ખીલી ગયું છું એમ કે આમ નામ સૂજા રહે તો વહેલો મરી જાય. એમ જુએ છે કે આ સૂજા ગમે તેમ કરીને ઉતરી જવા. પણ એ તો શરીર ફૂલ્યું છે ને, શરીર સારું દેખાય છે ને, દેખાવ સારો છે ને, એ કાંઈ જોવાય. ખરાબ દેખાવ થાય તો રાખવાનો પ્રશ્ન તો છે જ નહીં, પણ સારો દેખાવ થાય તો રાખવાનો ત્યાં પ્રશ્ન હતો. બરાબર છે એમ અહીંયા કહે છે કે ભલે જ્ઞાનીનો પરિણામ અંશ છે અને એ પરિણામ અંશમાં દેવગુરુ શાસ્ત્ર આદિની ભક્તિનો પણ લાભ હોય તો પણ તે કદી એકત્વ ભાવે પરિણમન થાય. પોતા સ્વરૂપે અનુભવીને, જાણીને, શ્રદ્ધિને, એકમેક તન્મય થઈને પરિણમન થતું નથી. વિભાવ થાય છે જરૂર, વિભાવ જ્ઞાનીને થતો જ નથી. એમ કહીએ તો એ સાધક ન રહેતા સિદ્ધ થઈ ગયા એમ જાણવું જોઈએ. પણ એ વિભાવ થતો હોવા છતાં એમાં તન્મય થઈને જ્ઞાની પરિણમતા. આ વાત મુખ્ય છે. રાગનું થવું છે, થવું રાગનું થવું હોવા છતાં રાગમાં તન્મયતાનું થવું થતું નથી. આટલો ફેર છે, એ મોટી વાત છે. તેમ જ્ઞાની તત્વ પરિણમન થતું નથી. એને પર જાણે છે, પારકું જાણે છે, રોગ જાણે છે અને મટાડવા ચાહે છે. વિતરાગ દ્રષ્ટિ એનો એક અંશે પણ સ્વીકાર કરતી નથી. એમ કે જ્ઞાની સદા કમળની જેમ નિર્લેપ રહે છે. આ કમળ પત્રનો દ્રષ્ટાંત આવે છે 14મી ગાથામાં લીધો છે અમૃતચંદ્ર આચાર્યદેવ ટીકામાં. 24 કલાક વર્ષોથી નિરંતર પાણીમાં રહેલું કમળનું પાંદડું કોરું ને કોરું રહે છે, જરાય ભીનું થતું નથી. એવો જ એનો સ્વભાવ છે. જો એ સ્વભાવની ક્યારે ખબર પડે છે કે કમળપત્રની નજીક જઈને, સમીપ જઈને જોવામાં આવે છે તો, નહીતર એની ખબર પડતી. એમ જ્ઞાની ઉપલબ્ધ દ્રષ્ટિએ બાહ્ય દેખાવથી રાગ કરતા દેખાય, પણ એના અંતરંગની, અંતઃપરિણમનની, અંતઃકરણની સમીપ જઈને જોવામાં આવે એટલે જ્ઞાનીનું અંતરંગ ઓળખવામાં આવે તો એ નિર્લેપ રહ્યા છે, એટલા રાગ થી લેપાણા
નથી.
કમળ ની જેમ સદાય નિર્લેપ રહ્યા છે, લેપાતા જ નથી. અંદરમાં ભિન્ન જ્ઞાયક આત્માનું જે વેદન છે, એ વેદન અને રાગ છે એમાં મોટો આંતરો છે. એકમાં સ્વપણું છે ને એકમાં અર્પણું છે. ભલે પાડોશી નો પ્રેમ ઘણો હોય તો પણ ઘર તે ઘર ને પડોશ તે પડોશ, એના જેવી વાત છે. દ્રષ્ટાંત નજીકપણાની હિસાબે લીધો છે. પાડોશી નો દ્રષ્ટાંત અહીંયા પર્યાયમાં નજીક છે ને રાગ, એટલે એ દ્રવ નિર્લેપ છે ને. અહીંયા કહે છે કે જ્ઞાની ની પરિણતિ નિર્લેપ છે. એવું જે દ્રવ સ્વભાવ છે, એ સ્વભાવ સ્વરૂપ સ્વભાવાકાર જેનું પરિણમન છે, એ પરિણમન પણ નિર્લેપ જ વર્તે છે. એ પરિણમનમાં રાગાદી હોવા છતાં રાગાદી નું લેપાયમાન પણ નથી. એ બહુ મોટી વાત છે. જ્ઞાની વિભાવથી ભિન્નપણે ઉપર તરતા ને તરતા જ રહે છે, તરતા રહે છે ઉપર, જેમ પાણીમાં તેલ ઉપર તરતું રહે છે. પાણીના ટીપા નાખે તો પણ એ નીચે જાય. તેલના તપેલામાં પાણીના ટીપા પડે, પાણીના તપેલામાં તેલના ટીપા પડે તો એ ઉપર રહે, ઉપર રહે. અને એ જે ગોળાકારમાં જેટલામાં તેલ છે એટલામાં પાણી નથી, ને પાણી છે ત્યાં તેલ નથી, ભિન્ન ભિન્ન રહે છે. પણ પાણીના જ માસણમાં જો તેલ નાખવામાં આવે તો તેલ ઉપર રહે છે, એમ તેલના વાસણમાં પાણી નાખવામાં આવે તો પાણી નીચે જાય. આ તેલના ડબ્બા આવે છે ને, તેલના ડબ્બામાં એક કિલો અડધો કિલો પાણી નાખ્યું હોય તો નીચે રહે, ખબર ન પડે. કોઈ જો તેલ કાઢે ઉપરથી ટીકડી ખોલીને તો એને તેલ મળે, પાણી ન મળે. પેલા તેલ નીકળી ગયા પછી પાણી મળે. આમ છે, એક વૈજ્ઞાનિક નિયમ છે કે બંનેની ડેન્સિટીમાં જ ફેર છે. એટલે ભારે ચીજ નીચે બેસે, હળવી ચીજ ઉપર રહે. એવું જે એક જળની અંદર નિયમ છે એમ. અહીંયા જે કર્મથી ભારે કર્મથી હળવા થઈ ગયા છે છૂટીને, જેના ભારે કર્મ છૂટી ગયા છે, જે જ્ઞાનીને હવે અનંત ભવ ભ્રમણ નથી, બહુ અલ્પ ભ્રમણ છે. સમ્યક દર્શન ચાલુ ને ચાલુ રહે તો વધુમાં વધુ 15 ભાવથી કોઈને ભાવ જાજા થાય નહીં. 15 ભાવ તો છૂટકો જ થઈ જાય. મંદમાં મંદ પ્રયત્નવાન જીવ હોય તો પણ એના મંદ પુરુષાર્થની પરાકાષ્ઠા મંદતાની એટલી છે કે 15 ભાવમાં તો એ પૂરું કરે. મધ્યમ હોય તો એને સારો, જરા ઠીક પુરુષાર્થ હોય તો 3-4 ભાવમાં પૂરું કરે સાધક પણ. અને તીવ્ર પુરુષાર્થવાન જીવો તો ચરમ શરીરી હોય છે, એ તો એ જ ભવે મુક્તિમાં જાય છે. એવું જગનની મધ્યમને ઉત્કૃષ્ટ પરિણમનો હોય છે. એ તરતા રહે છે, મળવા થઈ ગયા છે, કર્મના ભારથી હળવા થઈ ગયા છે. એટલે જાણે ઉપર તરે છે. અહીંયા દ્રવ્ય અપેક્ષા એ કથન નથી, પણ ભાવ અપેક્ષા એ કથન છે. તીરનો દાખલો તો દ્રવ્ય અપેક્ષા એ છે, ક્ષેત્રથી ઊંચા નીચાલીએ છે. અહીંયા એમ કઈ લેવું, એનો ભાવ છૂટો રહે છે. ઉપર તરતો ભાવ છે, ક્યાંય પણ એ એટલા ખેંચાતા નથી કે ઊંડા ઉતરી જાય. રાગમાં ઊંડા ઉતરી જાય એટલા ખેંચાતા નથી. જ્ઞાની સદા કમળની જેમ નિર્લેપ રહે છે, જાણે અંતરંગ જુદું અને બહિરંગ જુદું. વિભાવથી ભિન્નપણે ઉપર તરતા ને તરતા રહે છે. કોઈને લાભનું કારણ ભાસે, કોઈને નુકસાનનું કારણ પણ ભાસે, કોઈને કોઈના કોઈના કોઈ કાર્યના કરતા થયા હોય એવું પણ ભાસે. છતાં પોતે ખરેખર લાભના નુકસાનના કે કોઈના કારણ કાર્યમાં ક્યાંય પડેલા છે નહીં. માયાચાર કોને કહેવો? ઠીક છે, માયાચાર કોને કહેવો? કે જેને પોતાનું હલકાપણું છુપાવીને અંદરમાં પરિણામ હલકા હોવા છતાં, નીચ કક્ષાના પરિણામ હોવા છતાં બહારમાં સારો દેખાવ કરવો છે, એને માયાચાર પણ કહેવાય. અહીંયા પરિસ્થિતિ ઉલટી છે. જ્ઞાનીની પરિસ્થિતિ ઉલટી છે. એનો દેખાવ બહારમાં રાગવાળા પરિણામનો છે, અંદરમાં ઊંચા પરિણામ છે. એટલે માયાચારથી ઉલટું પરિણમન છે. માયાચાર છે એ અસરળ પરિણામ છે, આડા પરિણામ છે, મેલા પરિણામ છે. આ પવિત્ર પરિણામ છે, સરળ પરિણામ છે. એની જાત માયાચારથી ઉલટી જાતની છે કે નહીં? સીધી વાત છે, ગણિત કરતા વધારે સાબિત થાય એવું છે. દાખલામાં તો કોઈ આટી ગુટીમાં નાખી દે. જ્ઞાની માયાચાર કરે નહીં. એક ચારિત્ર મોહનો પ્રકાર જુદો છે, પણ એ ખરેખર ચારિત્ર મોહનો ક્રોધમાં માયા લોભ એટલો છે, એ થઈ શકતા નથી. પણ આ તો પ્રશ્ન ત્યાંથી આવ્યો ને કે અંદર કઈક ને બહાર કઈક તો માયાચારમાં હોય છે. ત્યાં તો માયાચાર કરનાર જીવને તો એ ખ્યાલ છે કે હું બહારમાં જૂઠનું પ્રદર્શન કરું છું. સત્ય બીજું છે જે એને પોતાના સમજણમાં, ખ્યાલમાં, જ્ઞાનમાં છે, અને બહારમાં એ ઈરાદાપૂર્વક મલિન ઈરાદાથી, મલિન આશયથી બહારમાં જૂઠો દેખાવ કરે છે, કહે છે, વર્તે છે. જે કઈ પ્રવૃત્તિ મને સંકળાયાની થાય છે, અહીંયા જ બીજી પરિસ્થિતિ છે કે અહીંયા કોઈ દેખાવ કરવો એ વાત નથી. અનિવાર્યપણે રાગ વર્તે છે. જે કાંઈ રાગાંશ વર્તે છે એને એ રાખવા ચાહતા નથી, કરવા ચાહતા નથી. ઉલટાના એ મટાડવાના ઉદ્યમવંતને પ્રયત્નવંત હોય છે. એ પરિસ્થિતિ છે. મટી મઠી જેવો નબળાઈ શીખાય છે. પોતાની નબળાઈને જાણે છે, જ્યાં સુધી તે નબળાઈને મટાડી શકતા નથી ત્યાં સુધી અનિવાર્યપણે થઈ આવે છે, કરવા નથી ને થઈ આવે છે, એમ પ્રકાર છે. માયાચારી જીવને તો તેવા માયાના પરિણામ કરવા છે અને આને નથી કરવાને થાય છે, એટલું શું છે મોટી વાત છે. વિકલ્પ અને રાગ જ્ઞાનીને થાય છે એટલે એને કરવા છે એમ ક્યાં પ્રશ્ન છે, એ વાત જ નથી. નથી કરવાને થાય છે એમ વાત છે. એ તો જ્ઞાની ને તો એવી જ ભાવના હોય છે કે અત્યારે પુરુષાર્થ ઉપડે તો અત્યારે જ મુનિ થઈ કેવળ જ્ઞાન પામીએ. પુરુષાર્થ જો અત્યારે ઉપડે, ઉપડે એટલે સહજ ઉપડે એમ વાત છે. નહીતર કોઈ એમ કે ઉપાડે નહીં, કોણ ના પાડે છે, કોણ રોકે છે? ભાઈ એમ ઉપાડ્યો ઉપડતો નથી, એ કોઈ કૃત્રિમ પુરુષાર્થનો વિષય નથી. મોક્ષનો માર્ગ એ કોઈ કૃત્રિમ પુરુષાર્થનો વિષય નથી કે આમ કરવા માગે ને થાય, એવી રીતે તો કોઈ કાર્ય થતું નથી. ભાવના એની શું હોય છે? ભલે પુરુષાર્થ ઉપડતો નથી તો પણ જ્ઞાનીની એવી જ ભાવના હોય છે. જો લીધું અહીંયા જ્ઞાનીને તો એવી જ ભાવના હોય છે કે અત્યારે પુરુષાર્થ ઉપડે, આ સમયે પુરુષાર્થ વધતો વધે તો અત્યારે જ મુનિ થઈને, ભલે ગ્રસ્ત હોય તો પણ અત્યારે જ મુનિ થઈને કેવળ પામીએ. હજી કેટલાક જરૂરી ને મહત્વના કામ બાકી છે એમ જ્ઞાનીને ગ્રસ્તમાં હોતું નથી. આટલું કામ થાય પછી મુનિ પણ લઈએ એવું હતું નથી. આ સમયે પુરુષાર્થ ઉપડે તો એ મમત્વથી રહિત પૂર્વકર્મના સંયોગો હોવા છતાં તે સંયોગોથી અંતરંગમાં એટલા નિર્લેપને જુદા પડેલા હોય છે એને એ બધા સંયોગો પારકા થઈ પડેલા છે. પારકા થઈ પડેલા છે એ પોતાના કરીને એને જાણ્યા નથી, રાખ્યા નથી, રહ્યા નથી એમ છે. તેથી કોઈ પણ સમયે પુરુષાર્થ વધતા તે સહજપણે સર્વસંગ પરિત્યાગની મુનિ દશામાં બહુ જ સહજપણે એ પ્રવેશ કરી શકે છે. એમાં એમને જરાય કષ્ટ થાય છે, દુઃખ થાય છે. માણસ એમ વિચારે છે મુનિ પણ લે એટલે ઘણું કષ્ટ પડે, એને મુનિપણાની ખબર નથી. બાળપણમાં દીક્ષા જોયેલી કરે છે ને એ લોકો કેસલોચની વિધિ છે. હનુમાનનું મંદિર હતું એના કમ્પાઉન્ડમાં એક દીક્ષા વિધિ ગોઠવેલી લોકો જોવા ગયા હતા. વાળ ખેંચે પણ આપણા કોક વાળ ખેંચે જોઈએ એમ. બાળકમાં શું બાળપણમાં છોકરા છોકરા ઝઘડે ત્યારે તો વાળ ખેંચે એટલે ખબર હોય કે શું પરિસ્થિતિ થાય. ઘણું દુઃખનું આતું છે, આ તો બહુ દુઃખી થવા એવું છે. આમાં તો દીક્ષા લેવી એટલે ઘણું દુઃખી થવું. સામાન્યપણે જીવ પોતાના પરિણામ અનુસાર ને પોતાના શ્રદ્ધા અનુસાર ને પોતાના માપ અનુસાર બીજું બધું માપે છે. એ અલૌકિક એવી મુનિ દશા એનું માપ એ રીતે નીકળે એવું નથી. એમનો જે આનંદનો ઉભરો આવવાનો એ સમય છે, આત્માના આનંદની ભરતી આવવાનો એ સમય છે. વિધિ પહેલા ચાલે છે, પછી સાતમા ગુણ સ્થાનનો અલૌકિક આનંદનો અનુભવ તો પછી થવાનો છે, પહેલા તો વિધિ ચાલે છે. પણ એ વિધિના વિકલ્પ ઉપર એમનું ધ્યાન નથી. આનંદના પરિણમન માટે એમનો આત્મા અંદરથી ઉછળીને તૈયાર થઈ ગયો છે, ત્યારે એ વિધિ ચાલે છે. આનંદના પરિણમનની પૂર્વ તૈયારી ચાલે છે ત્યારે એ કેશલોચ આદિની વેદનાનું દુઃખ જરા પણ તલ માત્ર એમને દેખાતું નથી. હજી મુનિ દશા તો પછી આવશે ને, સાતમે ગુણ સ્થાને પ્રથમ સપ્તમ ગુણ સ્થાન આવે છે. મુનિ દશામાં પહેલું નિર્વિકલ્પ સાતમું ગુણ સ્થાન આવે છે, પછી છઠ્ઠા ગુણ સ્થાને કોઈ મુનિ આવે છે. કોઈ મુનિ નથી પણ આવતા, સિદ્ધાર્થને માટે ભરત રાજાને, ભરત ચક્રવર્તી તીર્થંકરો પણ મુનિ દશામાં બહુ નથી રહ્યા. 24 તીર્થંકરોના આયુષના કાળ, તે આયુષમાં બાળપણનો કાળ, સામાન્ય રીતે જેટલું આયુષ ભોગવાય છે, ભોગવાયું છે એનો એક ચતુર્થાંશ કાળ બચપણનો, બાળપણનો દરેક તીર્થંકરોનો છે. જેમ કે 1 કરોડ પૂર્વનું આયુષ હોય તો 5 કરોડ પૂર્વ બાળપણમાં જાય છે, 84 લાખ પૂર્વનું આયુષ હોય તો 21 લાખ પૂર્વ છે એ બાળપણમાં જાય છે. એક્ઝેક્ટ નહીં તો લગભગ ભગવાન મહાવીર સ્વામીનું 72 વર્ષનું આયુષ હતું તો 30 વર્ષ સુધી એ યુવાન પણ રહ્યા, પછી તો તત્વ જેમને દીક્ષા લીધી છે, એમને લગ્ન કર્યું. એવી રીતે એમાં એ બધા વર્ણનમાં એટલું આવે છે, આટલો બાળપણનો યુવાન સુધીનો કાળ, ત્યાર પછી આટલો રાજનો કાળ, રાજકીય આટલો કાળ, ત્યાર પછી મુનિ દશાનો પ્રત્યેકનો આટલો કાળ, ત્યાર પછી કેવળ જ્ઞાન દશાનો પ્રત્યેકનો આટલો કાળ, અને પછી નિર્વાણ, એવું વર્ણન આવે. એમાં છેલ્લી 24 તીર્થંકરોનો મુનિ દશાનો કાળ બહુ લાંબો કોઈનો નથી, વધુમાં વધુ 16 વર્ષનો છે. કોઈનો 12 વર્ષનો છે, કોઈનો 3 વર્ષનો છે, કોઈનો 1 વર્ષનો છે, કોઈનો 6 મહિનાનો છે, કોઈનો 1 મહિનાનો છે. એટલું 12મા મુનિ દશામાં રહ્યા છે અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે. છદમસ્ત મુનિ દશા 12 વર્ષની કે વધુ વધુ 16 વર્ષની રહી છે, તેથી વધારે નથી રહી. પછી કેવળ જ્ઞાનની દશાથી 1000 લાખો વર્ષ સુધી મુનિ દશામાં વિચર્યા એ એમ સૂચવે છે કે તે જીવોનો મુનિ દશામાં પુરુષાર્થનું ઉગ્રતા સહજપણે જ ઘણી હતી, તીવ્ર હતી. એટલે એમને પૂર્ણ થતા સાધક દશાનું ઘણું જોર આવ્યું ત્યારે તો મુનિ દશા થઈ, અને એ જોર મંદ નથી હોતું, મંદ રહ્યું નથી, તે જ ભાવમાં બહુ જ ઓછા આયુષ ઘણા મોટા હોવા છતાં બહુ જ ઓછા સમયમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. પુરાણમાં આ બધી માહિતી હોય છે. કહે છે કે કોઈ પણ જ્ઞાનીને એવી જ ભાવના હોય છે, એમ અમુકને હોય ને અમુકને ન હોય એ પણ પ્રશ્ન છે. આ સહજ સ્થિતિ છે કે જો અત્યારે પુરુષાર્થ ઉપડે તો અત્યારે જ મુનિ થઈને કેવળ પામે, એમાં કોઈને એક સમય પણ મોડું કરવાનો અભિપ્રાય હોતો નથી. બહાર આવવું પડે તે પોતાની નબળાઈને લીધે છે. કોઈ પણ જ્ઞાનીને બહાર આવવું પડે છે એટલે રાગ અને વિકલ્પમાં પરિણમન થાય છે, એ તેટલી નબળાઈ છે તેથી થાય છે. એ નબળાઈને સબળાઈ ગણવાનો જરાય અભિપ્રાય નથી. નબળાઈ છે તે નબળાઈ છે. નબળાઈનો નબળાઈપણે જ જ્ઞાન થાય છે. નબળાઈનું જ્ઞાન છે એમાં નબળાઈનું જ જ્ઞાન થાય છે. અને એનું કથન અથવા એને જે કાંઈ વ્યક્ત કરવાનો વિષય છે તે તે જ પ્રકારે છે. એમાં કોઈ એવો દેખાવ કરતો કરવાનો નથી કે આ નબળાઈ નથી. એ નબળાઈ છે ત્યારે જ રાગાદીનું પરિણમન થાય છે, તે સિવાય રાગાદીનું પરિણમન થતું નથી. એટલે જ્ઞાનીને પોતાના પરિણમનમાં ઉત્પન્ન થયેલી જે શક્તિ અને જે શક્તિ ઉત્પન્ન થઈ છે એ મર્યાદિત થઈ છે, તે સિવાય બાકી રહેલી જે અશક્તિ એ બંનેનું એમને બરાબર જ્ઞાન વર્તે છે. એ જ્ઞાનમાં કાંઈ ગડબડ થતી નથી. તેથી તે કાંઈ પ્રતિજ્ઞાદી અંગીકાર કરે છે તો પણ પોતાની શક્તિ અનુસાર જ અંગીકાર કરે છે. એવી રીતે પ્રતિજ્ઞા અંગીકાર કરતા નથી, વ્રત નિયમ અંગીકાર કરતા નથી કે એ પ્રતિજ્ઞા લીધા પછી એને તોડવાનો પ્રસંગ આવે. એવી રીતે આવેશમાં આવીને ઉભરો આવીને બેસી જાય એમ કરતા નથી. એનું કારણ પોતાની દશાનું જ્ઞાન છે.
મંદર ભગવાન.